તારીખ 6/11/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 48. પ્રવચનમાં શરૂઆતમાં હમિંગ છે.
હું ઘણી સૂક્ષ્મપણે રહી જતા સ્વચ્છંદના વિષયમાં પણ વિચારવા યોગ્ય આ એક પ્રકાર છે. શું કહેવું છે? તીવ્ર સ્વચ્છંદ ના સદભાવમાં જીવ પોતાનું ઘણું અહિત કરે છે, કરી બેસે છે. પણ સૂક્ષ્મ સ્વચ્છંદ રહી જાય તો પણ મિથ્યાત્વ ટળતું નથી અને સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી. એટલે જે સૂક્ષ્મપણે સ્વચ્છંદ રહી જાય છે એ વિષય પણ વિચારવા યોગ્ય છે. તેમાંનો આ એક પ્રકાર છે. મુમુક્ષુ જીવને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે પણ પ્રાય તેને ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ થતી નથી. શું કહે છે? પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના યોગમાં જ્ઞાની પ્રત્યે જે સમજણથી મહાત્મ બુદ્ધિ, એટલે સમજણ પૂર્વકનું મહાત્મ હોવું જોઈએ, સમજીને જે મહત્તા આવવી જોઈએ અને એ સમજણમાં આત્મહિત મુખ્ય છે એ પડખેથી સમજણ હોય અને મહત્તા આવી હોય, એટલે સીધે સીધી લઈએ તો પોતાના આત્મહિતનું ખાસ નિમિત્ત મોજૂદ છે, હયાત છે. તેથી પોતાનું આત્મકાર થવાની પૂરેપૂરી તક સાંપડી છે એવું ભાષણ એવું લાગે અને જે મહાત્મ બુદ્ધિ આવે એવી મહાત્મ બુદ્ધિ જ્યારે નથી આવતી ત્યારે એનું કારણ સ્વચ્છંદ સૂક્ષ્મપણે રહી ગયો છે એનું કારણ છે. સત્પુરુષને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ નથી તો શું છે? કે ત્યાં તેને પોતાની અલ્પતા અને લઘુતાનો પણ વિચાર થયો નથી, વિચાર થઈ શક્યો નથી, વિચારી શકાયો નથી કે પોતે ક્યાં છે અને સત્પુરુષ ક્યાં છે. આ બે સામે સામે સરખામણીનો વિષય છે કે જો સત્પુરુષની મહત્તા ભાષે તો પોતાની અલ્પતા અને લઘુતા ભાષે, સાથે સાથે જ પાસે જો એટલી જેટલી મહત્તા આવી જોઈએ એટલા પ્રમાણમાં જો મહત્તા ન આવે તો એ સૂક્ષ્મ સ્વચ્છંદના સદભાવનું કારણ છે અને એ સ્વચ્છંદના સદભાવને લઈને પોતાની અલ્પતા અને લઘુતા એને પોતાને ભાસતી નથી, વિચારી શકાતી નથી. છે નુકસાનનું કારણ. નુકસાનનું કારણ એટલે ભવભ્રમણ તૂટવાની પ્રત્યક્ષ યોગ પૂરી તક હોવા છતાં ભવભ્રમણનો નાશ ન થાય એ સ્થિતિ રહી જાય. નુકસાનનો આંકડો મૂકીએ તો મોક્ષ પર્યંતનું નુકસાન છે. મોક્ષ પર્યંતનું નુકસાન છે, એટલું મોટું નુકસાન છે. પૂરેપૂરું જવા શું બાકી રહ્યું? અનંત ભવભ્રમણ ઊભું રહ્યું. ભવભ્રમણનો નાશ થઈને મોક્ષ થાય એ પરિસ્થિતિ હાથમાંથી આવીને ગઈ. આ પરિસ્થિતિ છે. અમૂલ્ય રત્ન હાથમાં આવ્યું અને દરિયામાં પડી જાય તો થોડી ઘણી મહત્તા કરે છે એટલે એને એમ લાગે છે કે હાથમાં તો આવ્યું છે, હાથમાં તો છે, હાથમાં તો છે, હાથમાં તો છે. પણ જે મહત્તા આવવી જોઈએ, જે અનુપાતમાં, જે પ્રમાણમાં આવવી જોઈએ નથી આવતી, તો હાથમાંથી સરકી જાય છે, ભાવ સરકી જાય છે. નહીતર તો એને એમ થાય છે કે ના, કંઈક કરું છું, કંઈક કરું છું, કરું છું, કરું છું, એમ તો લાગે છે. પણ જે પ્રમાણમાં આવવી જોઈએ એ પ્રમાણમાં નથી. એટલે જે મહત્તા, બહુમાન, ભક્તિનું અલ્પત્વ છે એ સ્વચ્છંદના સદભાવને સૂચવે છે, પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે. હવે જે ગણતરી મૂકે કે આ 13મા ગુણ સ્થાને નથી માટે ભક્તિ કંઈક ઓછી થવી જોઈએ, તેથી જે 100 દોષ આવશે, ત્યાંનો ક્યાં બેઠો છે? એ તો બધા તીવ્ર સ્વચ્છંદના લક્ષણો છે. એ તો બધા તીવ્ર સ્વચ્છંદના લક્ષણો છે. વિનય મિથ્યાત્વ વાળો તો શું કરે છે? બધું વિનય કરે છે. કુદેવનો પણ વિનય કરે, કુગુરુનો પણ વિનય કરે, કુશાસ્ત્રનો પણ વિનય કરે, પોતાની સજ્જનતા વિશેષ દેખાડવા માટે અને બધા ધર્મો પ્રત્યે સામ્યભાવ, સહિષ્ણુતા દેખાડવા માટે એ વિનય મિથ્યાત્મમાં જાય છે. પણ અહીં તો એને વિનયનો પ્રમાણ ઉત્પન્ન થવું જોઈએ એ નથી થયું. છે, સાવ નથી એમ નથી, પણ જે છે એ ઓઘે ઓઘે થોડું છે. જે મહત્તા સમજણથી આવવી જોઈએ, આત્મહિતની મુખ્યતા એ આવવી જોઈએ, અને આત્મહિત સાધવા માટે ખરેખર તક મળી ગઈ છે એમ સમજાઈને જ આવવી જોઈએ. અન્ય મતમાં તો એક સીધી વાત છે કે જે જે જેને ઈશ્વરની ઈશ્વર કલ્પે છે એ ઈશ્વરનો એને સાક્ષાત્કાર થયો એટલે બધી વાત પૂરી. ચાલો, પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો એ ભ્રમ છે. અહીંયા થોડીક એવી વાત લીધી છે કે ખરેખર તો એ સાક્ષાત પરમાત્મા છે અને તને સાક્ષાત્કાર થાય છે. બોલ, હવે તને તેની મહત્તા કેમ ઓછી આવે છે એનો વિચાર કરો. પહેલાને જો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો મહત્તા ઓછી આવે છે? ત્યાં એવા પ્રસંગો બીના છે કે ખાસ કરીને આપણા દેશમાંથી એ વિષયની તીવ્રતામાં આવી જાય છે, એ લોકો બહુ ભાગ હિમાલયમાં જાય છે. હિમાલયની હારમાં એટલી મોટી છે, સેંકડો માઇલમાં, ચોરસ માઇલ કરો તો 1000 માઇલ થાય, કેમ કે એનો સ્ક્વેર રૂટ થઈ જાય છે, વર્ગીકરણ થઈ જાય છે. એટલે એટલું બધું મોટું ક્ષેત્ર છે. અને એક અફવા કોઈ એક હવા એવી છે એ સંપ્રદાયની અંદર કે ત્યાં જાય ત્યાં ઘણા સાક્ષાત્કાર કરવા ગયા છે, ને ત્યાં ગયેલા ને ઘણાને સાક્ષાત્કાર થયો છે. એટલે જેને એમ લાગે છે કે ના, આ તો કરી જ લેવા જેવું છે, એ ઘર બહાર છોડીને નીકળી જાય છે. ભણેલા ગણેલા સંપન્ન માણસો, એજ્યુકેટેડ માણસો હિમાલયમાં ગયા હોય, હિમાલયમાં રહ્યા હોય, વર્ષો સુધી ત્યાં રહ્યા હોય, ને પછી આ બાજુ આવે લોકોમાં, એવા ઘણા દાખલા ત્યાં. ઘણું તો બહુ મોટું ક્ષેત્ર છે, જુદી જુદી જગ્યાએ ઘણા એવા આશ્રમો છે, ઘણી ગડબડો છે, ઘણી ગુફાઓ છે, કઈક છે. કહેવાનો મતલબ બીજો છે કે એની કેટલી કિંમત આવી છે. અહીંયા એમ કહે છે કે જે સત્પુરુષ છે ને એ સાક્ષાત પરમાત્મા છે, તને કિંમત નથી આવતી, તો એનું કારણ શોધી લે, તપાસી લે કે અંદર શું પડ્યું છે. કે અંદર સ્વચ્છંદ નામનો એક મહાદોષ સ્થૂળ રૂપે નહીં તો સૂક્ષ્મ રૂપે જીવતો છે. એ દોષ જીવતો છે એટલે એને એ સ્થિતિની અંદર એ દોષ, એ સ્થિતિની અંદર શું એ દુર્ગુણ કામ કરે છે એ વિષય લીધો છે અહીંયા. કે આ સ્થિતિમાં ત્રીજી રીતિ છે, આ સ્થિતિમાં તેને સત્પુરુષના વચનોનો આશય યથાયોગ્ય પ્રકારે સમજાતો નથી. જે સત્પુરુષના વચનમાં શુદ્ધાત્મા અને શુદ્ધાત્માની પ્રાપ્તિની વિધિ પ્રકાશે છે, પ્રકાશે છે એટલા માટે કહેવાય છે કે જેમ અંધારામાં કોઈ પ્રકાશ થાય ને માણસને ન દેખાય એમ કેમ બને? અંધારું હોય ને એમાં કોઈ પ્રકાશ થાય તો માણસને પૂછવું પડે, શોધવું પડે કે આ પ્રકાશ થયો કે નથી થયો, મને કોઈ સમજાવો. એ પ્રકાશ જેવી ચીજ છે. જે માર્ગની વિધિ અને જે જે પોતાના મૂળ સ્વરૂપથી જે અજાણ છે પોતે, એ વિષયની અંદર એ પ્રકાશની જેમ દેખાય છે, એના વચનોમાં એ વિષય પ્રકાશની જેમ દેખાય છે. છતાં અહીંયા જે દોષ જીવતો છે સ્વચ્છંદ નામનો, એને લઈને એને નથી દેખાતો. કેમ કે સ્વચ્છંદને બીજી ભાષામાં અંધત્વ કહ્યું છે. સ્વચ્છંદ છે તે અંધત્વ છે. 42મા પાને બીજા પેરેગ્રાફમાં પહેલી લીટીમાં એ શબ્દ પ્રયોગ છે. જ્યાં સુધી સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી સત્પુરુષોમાં વચનોમાં અચળ પ્રેમ થતો નથી અથવા નિશંક પ્રતીતિ આવતી નથી. અને એ વચનોને પરમ આદરથી અવધારવાને બદલે, અંગીકાર કરવાને બદલે જીવ કાંઈક એને અન્ય સ્થાનમાં રાખે છે. પરમ આદરથી અંગીકાર કરવાને બદલે, પરમ આદરથી અવધારવાને બદલે એનું સ્થાન કાંઈક બીજું રહી જાય છે. બીજામાં કાં તો હું આને મને ખબર છે આની, અથવા તો નહોતું સમજાણું પણ હવે ન્યાયયુક્ત લાગે છે અને સમજાય છે. ઘણા માણસો એવી રીતે સત્પુરુષને સ્વીકારે છે અને પછી એની મર્યાદામાં જે રહી જાય છે કે પહેલા આ જીવ પર પદાર્થનો અને રાગાદીનો કરતા નથી એ વાત નહોતી સમજાતી. કેમ કે સંયોગના કાર્યો હું કરું છું એવો અનુભવ થતો હતો, અને રાગ પણ હું કરું છું એવો અનુભવ થતો હતો અને થાય છે. પણ હવે ન્યાયથી સમજાય છે કે કહેનાર બરાબર કહે છે. હજી અનુભવમાં તો એમ જ અનુભવ થતો હોય છે કે જાણે હું કરી શકું, હું ખાઈ શકું છું, પી શકું છું, હાલું છું, ચાલું છું, અનેક કાર્યો કરું છું, ને રાગ મને પણ હું બરાબર શુભ રાગને કરું છું, અશુભ રાગને કરું છું, પણ આત્મા કરી શકતો નથી એવો એક જે ન્યાય છે. કેમ કે પદાર્થની ભિન્નતા છે, અને જો સ્વભાવ શુદ્ધ હોય તો એ શુદ્ધ સ્વભાવ અશુદ્ધ થઈને કેવી રીતે કરે અશુદ્ધતાને? શુદ્ધ રહીને અશુદ્ધતાને કેવી રીતે કરે, અથવા અશુદ્ધ થઈને અશુદ્ધતાને કેવી રીતે કરે? તો ન્યાયથી બેસી જાય છે. ત્યારે પહેલા નહોતું સમજાતું કે નહોતું બેસતું કે આ કે છે એવું તો કાંઈ હોય, એના બદલે એમ લાગે છે કે કે છે એ બરાબર છે. એમ કોઈ સ્વીકારીને રહી જાય છે ત્યારે એમની વાત કેટલીક સમજાયેલી હોય છે એ ફરીને સામે આવે છે ત્યારે એને એમ લાગે છે કે આ તો મેં સમજેલી વાત છે ને, મને સમજાય છે ને, મને સંમત છે, મારી સમજણથી આ વાત સંમત છે, એટલે એમાં હું સમજી છું એ વાત રહી ગઈ સ્વચ્છંદની. કોઈ નહીં સમજાયેલી વાત સામે આવે છે તો એ મેળવી લે છે ન્યાય યુક્તિ આગમથી અને એના ક્ષેપ સમયે સંમત કરે છે કે આ વાત કોઈ નવી આવી પણ છે, બરાબર આમ જ છે એમ લાગે છે. પણ એ વાતને અંગીકાર કરવી, એ વાતને એવી રીતે અવધારવી કે જેને લઈને એ પોતાને ઉપયોગમાં આવે, પોતાને લાભકારી થાય, એવી રીતે એ વાતને અંગીકાર કરવી, અવધારવી, એટલું નથી થતું એનું કારણ કે એટલો પરમ આદર આવ્યો નથી. એ વાત વિશે એ વાતની કિંમત આવી નથી, આદર આવ્યો નથી એટલે કિંમત આવી નથી, કિંમત આવી નથી એટલે એની વાસ્તવિકતા છે, કેટલો લાભ, શું લાભ, કેવી રીતનો લાભ, લાભના દ્રષ્ટિકોણથી એ વાતની વાસ્તવિકતા સમજાઈ નથી. માત્ર ન્યાય સમજાણો ઠીક લાગ્યું, મનથી બરાબર નક્કી થઈ ગયું, સંમત થઈ ગયું અને જાણે કોઈ કામ બરાબર થઈ ગયું, પૂરું થઈ ગયું એમ ત્યાં પૂર્ણ વિરામ મૂકી દે છે. ખરેખર ત્યાં પૂર્ણ વિરામ ન મૂકવું જોઈએ, પણ ત્યાં શરૂઆત કરવી જોઈએ, એને અંગીકાર કરવાની, એને એ રીતે અવધારવાની શરૂઆત કરવી જોઈએ. એમ નહીં થવાનું કારણ આ છે કે એ સ્વચ્છંદ છે એને લઈને એ લાભ દેખાતો નથી, પ્રકાશ છે એ પ્રકાશ દેખાતો નથી અને અંધારો એમને મળે છે અને સમજાયાનો એક સંતોષ પકડાય છે, જેને પરમાર્થે જૂઠો સંતોષ કહી શકાય, પરમાર્થે એને જૂઠો સંતોષ કહી શકાય. પ્રાય કોઈને થઈ જાય છે તો તરી જાય છે, પણ લગભગ એવું જોવામાં આવે છે કે પ્રાય મહિમા તો ઘણા કરે છે. એ સત્પુરુષનો મહિમા ન કરતા હોય એ તો અહીંયા વિચાર નથી, એ પ્રકરણ નથી અહીંયા, કેમ કે સૂક્ષ્મ સ્વચ્છંદનું પ્રકરણ છે. તો મહિમા કરે છે છતાં સૂક્ષ્મ સ્વચ્છંદનો સદભાવ પણ રહે છે એવું પ્રાય બને છે, ઘણું કરીને એવું બને છે. જે કોઈને નથી બનતું એનો તો બેડો પાર થઈ ગયો, એટલે એનો વાસ્તવિક મહિમા નથી આવતો. નથી આવતો એનું કારણ સ્વચ્છંદ જીવે છે અંદર. જેમ કોઈ રોગ નિર્મૂળ ન થયો હોય અને દબાઈને અંદર રહ્યો હોય તો ઉપરથી નિરોગી અવસ્થા લાગે, એમ ઉપરથી જુઓ તો સત્પુરુષનું બહુમાન, ભક્તિ એ બધું દેખાય, વંદન, નમસ્કાર, ગુણાનુવાદ એ બધું કરે. પણ જે ખરા આત્મભાવે એને મહાત્મ બુદ્ધિ આવી જોઈએ એ હદે પહોંચ્યો નથી. એનું કારણ અંદરમાં કોઈક રોગ જીવે છે, એ રોગ છે સ્વચ્છંદ નામનો. એ શું પરિસ્થિતિ ઊભી કરે છે, એક તો પોતાની અલ્પતા ને લઘુતા એને સમજમાં ન આવે એક બાજુ, એની જ બીજી બાજુ એવી છે કે જે સત્પુરુષના વચનોમાંનો આશય એને સમજાવવો જોઈએ, એ આશયની ગંભીરતા સમજાવવી જોઈએ, એ આશયની વાસ્તવિકતા સમજાવવી જોઈએ, એ આશયમાં રહેલું પોતાનું આત્મહિત કેટલું ઉજળું ને નજીક છે એ સમજાવવું જોઈએ, એને સમજાતું નથી કે હું કેટલો નજીક છું, મારા હિતથી હું કેટલો નજીક છું. એ આશય એને યથાયોગ્ય પ્રકારે સમજાતો નથી અને ત્યાં પરમ આદર ભાવનો અભાવ હોવાની લીધે, પરમ આદરનો આદર હોય છે પણ પરમ આદરનો અભાવ હોવાને લીધે કિંચિત એટલે સૂક્ષ્મ માત્રામાં ઉપેક્ષાનો સદભાવ વર્તી જાય છે અથવા વર્તતો હોય છે, આવી એક પરિસ્થિતિ હોય છે ખરી. તેથી તેને ખબર પડતી નથી અને એની પોતાને ખ્યાલ નથી આવતો કે આમ બની રહ્યું છે, એવું એને પોતાને ખ્યાલ આવતો નથી, એની તેને ખબર પડતી નથી. અને ખબર પડતી નથી છે એટલે કાંઈ નુકસાન નથી બચી જાય એવું તો કાંઈ નથી. ભૂલથી ઝેર ખાય તો મરણ થાય, ને જાણી જોઈને ઝેર ખાય તો મરણ થાય. તો એને ત્યાં પરિભ્રમણનું મૂળ કારણ નાશ થવાનો જે પ્રસંગ, તે પ્રસંગ એ ચૂકી જાય છે. એ પ્રસંગ જોયાના હાથમાંથી કેટલું નુકસાન કે મોક્ષ પર્યંતનું નુકસાન. એટલે જ્યારે એને એમ લાગે છે કે અહીંયા મારું આત્મહિત છે, આત્મહિત કહેનારા, આત્માનું હિત બતાવનારા, માર્ગ બતાવનારા, આત્મ બતાવનારા મોજું છે, ત્યારે એને એ ચોથા ગુણસ્થાન વાળા જ્ઞાની નથી દેખાતા. 223 નંબરનો જે પત્ર વાંચ્યો એમાં એ વાત લીધી છે કે દેહધારી કોઈ દિવ્ય મૂર્તિ પરમાત્મા એવા જે શબ્દો વાપર્યા છે એ બહુ ગંભીર આશય છે. એની પાછળ કોઈ ખાલી વઘાર કર્યો છે શબ્દોનો એવો એ વિષય નથી. એ શબ્દ એમને વાપર્યો છે અને એને ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ કહો અથવા એમણે પરાભક્તિ લીધી છે, ભક્તિની હદ લીધી છે. પરા એટલે ઉત્કૃષ્ટ, વેદાંતની પરિભાષા છે થોડી, પરાભક્તિ એને કહે છે. જે ભક્તો અને ઈશ્વર, પરમાત્માને ઈશ્વર, ઈશ્વર જે પરમાત્મા છે એની વચ્ચે અને એના ભક્ત વચ્ચે જે છેલ્લી હદની ઉત્કૃષ્ટ ભક્તિ હોય એને પરાભક્તિ એ લોકો કહે છે. અને એ પરાભક્તિમાં એ લોકો એમ વિચારે છે કે હવે અમારી વચ્ચે કોઈ અંતર નથી, ચરમસીમાની ભક્તિ છે. એ ભક્તિની હદે કોઈ પહોંચે અને એને એ તત્વથી દૂર રહે એ વાત બનતી નથી. એ પોતાના નિજ તત્વથી દૂર રહે એવું બનતું નથી. એ સુભાષભાઈનો જે પ્રસંગ છે એ જ છે, ખેંચા છે એને જે એ ભક્તિની હદમાં જ ખેંચા છે. છેલ્લી ચરમસીમાએ આવી ગયા તો કે હાલો હવે ઈદર જવું છે, એ ખેંચા છે ત્યાં સુધી. એ તો હતા જ ભક્તિવાળા, પણ છતાં એને ભાવ તીવ્ર તૃષા, તીવ્ર તૃષા અને હદ તીવ્ર તૃષા થઈ જાય એવી રીતે લઈ લીધા છે. પછી બરાબર પોતે જે કહેવા માંગે છે એ શુદ્ધાત્મા એમને બતાવી દીધો છે. એટલું બધું હજી એમને ન લાગ્યું હોય કે હજી ખેંચવા જેવું છે એમ લાગ્યું હોય, કેમકે એમને એ વિષયની અંદર બહુ વિશિક્ષણ હતા એમ કહી શકાય. બહુ વિશિક્ષણ, અતિ વિશિક્ષણ હતા એમ કહી શકાય. એ તો બધું વિચારવા જેવો વિષય છે. એટલે આની પાછળનું જે વિચારિક ભૂમિકાની જે વિશાળતા છે આટલી છે. તેની તેને ખબર પડતી નથી. પરિભ્રમણનું મૂળ કારણનો નાશ થવાનો જે પ્રસંગ છે તેને ચૂકી જાય છે. અર્થાત આવા સૂક્ષ્મ સ્વચ્છંદમાં જીવ વર્તે છે ત્યારે તે જીવ પ્રત્યક્ષપણે પરિભ્રમણથી ભય પામતો નથી એમ જ વિચારવા યોગ્ય છે. આ એનું બીજું પાસું છે કે જ્યારે એને જે અલ્પ માત્રામાં ઉપેક્ષા ભાવ વર્તે છે સ્વચ્છંદને લીધે, ત્યારે ભવભ્રમણના નાશનું કારણ, પરિભ્રમણના નાશનું કારણ હાથમાં આવેલું છોડી દે છે. એનો બીજો અર્થ એ થાય છે કે એને જે ભવભ્રમણનો ભય લાગવો જોઈએ એ ભય એને લાગ્યો નથી. એ વાત સ્પષ્ટ છે. પાત્રતાનું આ એક ખાસ લક્ષણ છે કે પાત્ર જીવ છે એને ભવભ્રમણનો ભય છે, બીજા કોઈનો ભય નથી. ભાવ ભયથી ડરતા ડરતા એ પ્રવર્તે છે અને તેથી સ્વચ્છંદથી બચી શકે છે. જે સ્વચ્છંદમાં આવીને ઉપેક્ષામાં વર્તે છે તો એનું સીધું અર્થઘટન એ કરી શકાય કે ખચિતપણે એને ભવભ્રમણનો ભય વર્તતો નથી, નહીતર આમ બને નહીં. સીધું મીટર છે. બહારનો પેલા લૂંટારા આવે છે, હથિયાર દેખાડે, પિસ્તોલ કે બંદૂક કે છરો કે ગમે તે તરવાર કે માણસ શું કે છે, તારે જે જોઈએ તે લઈ જા, તું બધું લઈ જા. શું કે, તું બધું લઈ જા ભાઈ, પણ મને તું જીવતો રહેવા દે. તો એ ભયથી પણ બધું સમર્પણ કરવા તૈયાર છે જો એને જીવતો રહેવા દેવામાં આવે તો. એ શરતે છે. અહીંયા એમ કહે છે કે તારું અનંત કાળનું જીવન સાબિત કરવામાં, તને સમર્પણ કરવામાં તને શું તકલીફ પડે છે? આ તો ભાવનું જ સમર્પણ છે. વસ્તુની કિંમત તો આપોઆપ ચાલી જાય છે સમર્પણમાં. જ્યાં વસ્તુની કિંમત છે ને સમર્પણ કરવું પડે છે ત્યાં જીવને દુઃખ થાય છે કે અરે રે, મેં મારી કિંમતી ચીજ આપી દીધી. પણ જ્યાં વસ્તુની કિંમત ચાલી ગઈ ઓળખાણથી, ત્યાં એના સમર્પણમાં તો કાંઈ બીજું લાગતું નથી કે જે ચીજ મારી નથી એ ચીજની એમ પ્રત્યે દુઃખ શું? ચીજ પોતાની હોય તો એને દુઃખ થાય, ચીજ પોતાની નથી એનું દુઃખ શું? આ સીધી વાત છે. નથી મોક્ષની કિંમત, નથી સંસાર દુઃખની ખબર કે આ સંસાર કેવો ભયાનક દુઃખનો સમુદ્ર છે એ ખબર નથી. ત્યારે તે જીવ પ્રત્યક્ષપણે પરિભ્રમણથી ભય પામતો નથી એમ જ વિચારવા યોગ્ય છે. આ પ્રકારનું લક્ષ જીવને ખાસ થાય તો, જો આ પ્રકારનું લક્ષ જીવને ખાસ થાય તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માના હિતનું પ્રયોજન સિદ્ધ થવું સંભવે છે. આ જો એને લક્ષ થાય તો એને બધા શાસ્ત્રોનો અર્થ છે એ આત્મહિતમાં લાગુ પડે, બીજા જે વૈરાગ્ય આદિ સાધનો છે એને આત્મહિતમાં લાગુ પડે. બે સાધન છે, એક જ્ઞાનનો ક્ષોક્ષમ એને શાસ્ત્ર જ્ઞાન કહીએ, એક બહારમાં જે ત્યાગાદિની વૃત્તિ છે વ્રત સંયમ. એ બંને સાધન ક્યારે એને ખરેખર સાર્થક થાય કે જો આ લક્ષ થાય તો. જો આ લક્ષ ન થયું તો જ્ઞાનેનું પરલક્ષી જ્ઞાન ગમે તે તો સર્વ શાસ્ત્રાર્થ ને આત્માના હિતનું પ્રયોજન સિદ્ધ થવું સંભવે છે, અને ત્યારે જ જ્ઞાનીના વચનનો દ્રઢ આશ્રય થઈને અન્ય સર્વ સાધન સાર્થક થાય છે. જો એ વચન ને વચનમાં રહેલો આશ્રય, એનો દ્રઢ આશ્રય ન થાય, દ્રઢપણે એનો આશ્રય ન થાય, તો બીજા સાધનોનું સાર્થકપણું કાંઈ નથી, બધા નિરર્થક જાય છે. જેટલું જપ તપ સંયમ જે યાત્રા દાન ગમે કર્યું શાસ્ત્રોની ધારણાથી, એ બધું નકામું, કોઈનું સાર્થકપણું નથી, બધું જ નિરર્થક છે. એક સત્પુરુષના યુગમાં કેટલી સુગમતા છે, નહીતર કેટલી દુર્ગમતા છે, વિચારવા જેવો વિષય છે. ત્યારે જ જ્ઞાનીના વચનનો દ્રઢ આશ્રય થઈને અન્ય સર્વ સાધન સાર્થક થાય છે, આવો સિદ્ધાંત છે. આ એકદમ સિદ્ધાંતિક વાત છે, સિદ્ધાંતથી સિદ્ધ થયેલી છે, ત્રણેય કાળે અફર છે. જે ત્રણેય કાળે માર્ગ પ્રાપ્તિ કરનાર જીવોએ આ સિદ્ધાંતને સેવો છે, વર્તમાનમાં સેવે છે, અને ભવિષ્યમાં પણ માર્ગ પ્રાપ્તિ કરનાર જીવો આ જ માર્ગને સેવશે. બીજો કોઈ ઉપાય નથી આનો, એમ લઈ લીધું છે, સીધે સીધું એમ જ લીધું છે કે બીજો ઉપાય નથી. બોલ, આ ઉપાય છે. સ્વચ્છંદ સૂક્ષ્મ પડે છે એ સંબંધની અંદર એટલી વાત કરી છે. હવે બીજી થોડી વાત છે કે વળી બાહ્ય પદાર્થોની મહત્તા ભૌતિક સુખની ઈચ્છાને લીધે જીવને રહ્યા કરે છે. બાહ્ય પદાર્થોની મહત્તા શા માટે છે કે જે બહારમાં જગતની અંદર સુખ કહેવાય છે, ભૌતિક સુખ કહેવાય છે, એની જીવને ઈચ્છા છે, અને એ ઈચ્છાને લઈને એને બાહ્ય પદાર્થનું મહત્વ છૂટતું નથી, એની મહત્તા એને છૂટતી નથી, એ સંબંધીનો એનો નિર્ણય બદલાતો નથી, એની મહત્તા માણવાનો નિર્ણય ચાલુ રહે છે, એની ભૌતિક સુખની ઈચ્છા પણ ચાલુ જ રહે છે. ખરેખર તો આ આત્માનો સ્વભાવ આનંદને ભોગવીને તૃપ્ત થવાનો છે. એમ કહીને એમ કહેવું છે કે બહારના ભૌતિક સુખનેથી તૃપ્તિ કોઈને થાય એવું ત્રણ કાળમાં બન્યું નથી, બનતું નથી, બનવાનું નથી. ખરેખર તો આત્માનો જે સ્વભાવ છે એમાં જે આનંદ રહેલો છે, આનંદ વિશિષ્ટ ગુણ છે, એનો ભોગવતામાં એની તૃપ્તિ થાય, ઈચ્છાની નિવૃત્તિ થાય, નહીતર કોઈ રીતે ઈચ્છાનું નિવૃત્ત થવું સંભાવતું નથી. તેથી જ્યાં સુધી અંતરના નિરાનંદને ભોગવીને પરિતૃપ્ત દશા પ્રગટ ન થાય, તૃપ્ત તૃપ્ત દશા પ્રગટ ન થાય, ત્યાં સુધી બહારમાંથી આનંદ મેળવવા નિરંતર જીવ ઈચ્છાવાન રહ્યા કરે છે. કોઈને કોઈ કારણ, કોઈને કોઈ વિષય, કોઈની કોઈ પરિસ્થિતિ એને આનંદ અને સુખને ચહેલનું કારણ છે. એની શોધમાં ભિન્ન ભિન્ન વિષય, ભિન્ન ભિન્ન પરિસ્થિતિ, ભિન્ન ભિન્ન પ્રકાર, ભિન્ન ભિન્ન પ્રયોગ, એ તૃપ્તિ માટે, સુખ માટે, આનંદ માટે એની ઈચ્છા અંદરના આનંદના ભોગવતાના અભાવમાં રહ્યા જ કરે ને થયા જ કરે. આ સ્થિતિ અનિવાર્ય છે, નિવારી શકાય એવી આ સ્થિતિ નથી કોઈની, જગતના જીવની. તેથી તે નિરંતર ઈચ્છાવાન રહે છે. આ સ્થિતિમાં આત્માના અંતરના આનંદને પ્રાપ્ત કરવાની વિધિથી અજાણ એવા જીવને બાહ્ય પદાર્થને તે પ્રત્યે વર્તતા પરિણામની અધિકાય વર્ત્યા કરે છે. અધિકાય એટલે વજળેલું છે, ત્યાં રહીએ છે. કેમ કે એને આત્માની અંદર આનંદ કેવો છે ખબર નથી. એ આનંદની પ્રાપ્તિ કઈ રીતે કઈ થાય, કાર્ય પદ્ધતિ શું છે, એ વિધિની ખબર નથી. એટલે અજાણ્યા એવા જીવને અનાદિથી જે સમજણ છે, અનાદિથી જે નિશ્ચય નિર્ણય થઈ ગયો છે, અને એને અનુભવ પણ એમ થાય છે કે ઠંડીમાં ગરમી સારી લાગે છે અને ગરમીમાં ઠંડી સારી લાગે છે. આ તો અનુભવ છે. ઠંડી સારી ગઈ, ઠંડી સારી કે ગરમી સારી એ પ્રશ્ન નથી. ગરમી હોય ત્યારે ઠંડી સારી લાગે છે, આ અમારા અનુભવની વાત છે. ગરમી હોય અને ઠંડી હોય ત્યારે ગરમી સારી લાગે છે, અનુભવથી જ લાગે છે. પછી ત્યાં કોઈને પૂછવા જવું છે. એવી પરિસ્થિતિમાં બાહ્ય પદાર્થ અને તે પ્રત્યે વર્તતા પરિણામની અધિકાય વર્ત્યા કરે છે. એની અધિકાય વર્ત્યા કરે છે એટલે આત્મહિતની વિધિ અને એ બાજુ જવાની જે વૃત્તિ એ ગૌણ થઈ જાય છે. એકની અધિકાયમાં બીજું ખોવું પડે છે, એનું વજન રહ્યા કરે છે. પરંતુ આત્મદશાને પામીને યથા પ્રારબ્ધપણે પૂર્વકર્મ અનુસાર વિતરાગ ધારા, જેના પરિણામની અંદર વિતરાગ ધારા વર્તે છે, એવા વિતરાગ ધારાપૂર્વક વર્તનારા એવા જ્ઞાની પુરુષની ઓળખાણ થતાં તે જીવને બાહ્ય પદાર્થોની મહત્તા દ્રષ્ટિમાંથી ચાલી જાય છે. કેટલી વિશિષ્ટ વાત છે અહીંયા કે નહીતર તો આત્માનો આનંદનો અનુભવ થાય, દ્રષ્ટિ આત્મા ઉપર હોય અને આનંદનો અનુભવ થાય તો બાહ્ય પદાર્થની મહત્તા જાય. પણ એ પહેલા ક્યારે બાહ્ય પદાર્થની મહત્તા જાય, કે જો સત્પુરુષની ઓળખાણ થાય તો. આગળનું સ્ટેપ છે, પહેલું સ્ટેજ લીધું કે જો આનંદનો અનુભવ થાય તો બાહ્ય પદાર્થ પ્રત્યે જનારા પોતાના પરિણામની અંદર આકુલતાનો જન્મ થાય છે, એ દુઃખભાવ છે, એ સ્પષ્ટ ખબર પડે. પણ એ તો થાય ત્યારે, એ પહેલાં શું, અનાદિથી જે બાહ્ય પદાર્થની મહત્તા છે અને અનુભવ થઈ જાય છે કે આ ઠીક લાગે છે, આ સારું લાગ્યું, આ ઠીક લાગે, આ સારું લાગે, એ કેવી રીતે ટળે? કે જો સત્પુરુષની ઓળખાણ થાય તો. કેવા છે સત્પુરુષ એ બતાવવા માટે અહીંયા વિશેષણ બે વાક્યમાં લીધા છે. કે એક તો આત્મદશાને પ્રાપ્ત હોવાથી યથા પ્રારબ્ધ વિચરે છે, જેમ પૂર્વ કર્મ છે અનુસાર જે સંયોગ હો તે હો. ન મારે કાંઈ ઈષ્ટ છે, ન મારે કાંઈ અનિષ્ટ છે. શ્રીમદજીનો વિષય લઈએ તો પત્રાંક નંબર 408 ઉદ્ધરણ લીધું છે દ્રઢ દ્રષ્ટિ પ્રકાશમાં. સોગાનીજી ઉપસ્થિતિમાં એમને એ પત્ર વંચાયો હતો. હિન્દી ભાષા હોવા છતાં ગુજરાતી બહુ સારી રીતે વાંચી શકતા હતા. વાંચ્યો પત્ર, એટલો પ્રમોદ આવ્યો એમને. ક્યાં રખા હૈ ઇસમે, કિતના રખ દિયા હૈ, કિતના તત્વ ભર દિયા હૈ ઇસમે. બહુ પ્રમોદ થી બોલ્યા. દ્રષ્ટિ પ્રકાશ માં વાત લીધી છે છેલ્લે. પ્રસંગની સ્મૃતિ ઉપર જ એ વાત લખી છે, એમાં લીધી છે, એ પ્રસંગની સ્મૃતિ ઉપર લીધી છે. કેટલા બોલો અમારી ઉદગાર નીકળે ઓહો ક્યા ચીજ રખ દી હૈ ઇસમે કેટલું ભરી દીધું છે એવો પ્રારંભ કર્યો છે કે પૂર્વ કર્મ છે એ યથાક્રમે અનુક્રમે ઉદયમાં આવે છે એવા સંસારમાં ઉદિત થતા પ્રસંગોમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા નથી. આ ઘટાડું આ વધારું અનુકૂળતા વધારું પ્રતિકૂળતા ઘટાડું કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા નથી અથવા એવી ઈચ્છા નિવૃત્ત થવા આવી છે તે જ જ્ઞાની પુરુષનું સનાતન આચરણ છે. એવું આચરણ અમને ઉદયપણે વર્તે છે સ્પષ્ટ લખ્યું છે. પોતે 24મા વર્ષના પત્ર છે સ્પષ્ટ લખ્યું એવું આચરણ અમને ઉદયપણે વર્તે છે. ત્રણેય કાળના જ્ઞાનીઓનું આ આચરણ છે એટલે એને સનાતન આચરણ કહેવામાં આવે છે. એ પત્ર વાંચો ક્યાં ચીજ રખી હૈ ઇસમે વાંચી ગયા પહેલા પછી આટલા શબ્દ બોલે ના એનો એની પાછળ આટલી વાત લીધી છે કે જેની પ્રતીતિ આવે છે એ જ્ઞાની કેવા છે કે આત્મદશાને પામીને યથા પ્રારબ્ધપણે વર્તે છે કરતા હર્તા થઈને વર્તતા નથી યથા પ્રારબ્ધ પણ વર્તે અને વિતરાગ ધારા પૂર્વક વર્તે છે. અંદરમાં વિતરાગ ધારા પ્રગટ થઈ છે એનું વિતરાગતાનું ઝરણું ચાલુ થઈ ગયું છે. એવા જ્ઞાની પુરુષની ઓળખાણ થતા શું થાય છે ઓળખાણ થતા એની મહત્તા આવે છે કે આ દેહધારી દિવ્ય મૂર્તિ કોઈ પરમાત્મા છે મારા માટે એને એમ લાગે છે પોતાના માટે પણ એની કિંમત આવતા એને જગતના તમામ મહત્તાવાળા જેટલા કોઈ વિષયો છે બાહ્ય પદાર્થો છે એની દ્રષ્ટિમાંથી ઉતરી જાય છે. નહીતર તો ખરેખર આત્માનો આનંદનો અનુભવ થાય ત્યારે એની કિંમત જાય ખરેખર તો પણ એ પહેલા ક્યારે જાય છે કે જો કોઈ સત્પુરુષને ઓળખે છે ત્યારે જાય છે. આ ઓળખાણનું એક બીજું લક્ષણ છે બીજું પાસું છે. ઓળખાણ થતા તે જીવને બાહ્ય પદાર્થોની મહત્તા દ્રષ્ટિમાંથી ચાલી જાય છે તેથી તે બાહ્ય પદાર્થોને કારણે તેના પરિણામમાં ક્લેશ થતો નથી. જીવને ક્લેશ થાય છે બાહ્ય પદાર્થોની મહત્તાને લીધે અને એ મહત્તાને લીધે જે થતો ક્લેશ એ ક્લેશ થતો નથી. પ્રસંગો તો પૂર્વકર્મ અનુસાર થવાના પણ એને ક્લેશ થતો નથી કેમ કે એની નજરમાંથી કિંમત ગઈ એની. એક તો બાહ્ય પદાર્થની કિંમત ગઈ છે માન અને અપમાન મનની એક કલ્પના છે એવું એને સમજાય જાય છે. ઘણા લોકો મને માન આપે એવું ઈચ્છનારા માત્ર કલ્પના વિહાર કરે છે. કોઈએ મારું અપમાન કર્યું તો એને કલ્પના સમજે છે. આત્મની કલ્પિત વાત છે. આ જીવ અગુરુ લઘુ છે ન ગુરુ છે ને લઘુ છે. કોઈના માને મોટો નથી ને કોઈના અપમાને નાનો નથી. માન અપમાન માત્ર મનની કલ્પના સમજાય છે. ભૌતિક સુખ તો એક ભ્રાંતિ છે એક ભ્રમણા છે, સુખ નથી પણ સુખ વિષયક માત્ર એક ભ્રમણા છે, માત્ર એક કલ્પના છે, ભ્રમણા છે એમ સમજાય છે. પણ એ બધામાં દુઃખ દુઃખને દુઃખ છે એમ પણ એને સમજાય છે. કલ્પનાનું ફળ દુઃખ જ છે, કલ્પનાનું ફળ ત્રણ કાળમાં સુખ હોઈ શકે નહીં. કલ્પનાએ કરીને જીવને દુઃખ છે, દુઃખનું કારણ એકમાત્ર જીવને કલ્પના ભ્રમણા વર્તે છે તે જ છે. ભૌતિક સુખ એક ભ્રાંતિ છે તેમ સમજાય છે. આમ સત્પુરુષની ઓળખાણ થતા જીવને સન્માર્ગમાં અવરોધરૂપ કારણો દૂર થાય છે. આ બધા કારણો મનુષ્ય ભાવમાં માન અપમાનની કલ્પના, ભૌતિક સુખની કલ્પના, બાહ્ય પદાર્થોની મહત્તા, આ બધા એને અવરોધકના પ્રતિબંધક કારણો છે જે એને સન્માર્ગમાં આવવા દેતા નથી. એવા અવરોધક કારણો દૂર થાય છે અને તેના પરિણામમાં બોધ બીજને યોગ્ય ભૂમિકા થાય છે. સ્વરૂપનો જે બોધ પ્રાપ્ત થવો જોઈએ એની જે પરિણામ ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકા અહીંયા તૈયાર થાય છે. જ્ઞાનજીએ તો જે પહેલા પ્રકરણનો વિષય છે એ ચાલે છે. મોક્ષાર્થીનું સ્વરૂપ કેવું હોય ત્યાં સત્પુરુષની કેટલીક વાતો અનિવાર્યપણે આવે છે. સત્પુરુષના પ્રકરણમાં આત્માર્થીની મોક્ષાર્થીનો વિષય અનિવાર્યપણે આવી જ જાય છે. કેમ કે બંને વિષયને જુદા પાડવા, તદ્દન જુદા પાડવા અશક્ય છે, અસંભવિત છે. એટલે અવરોધક કારણો દૂર થતા તેના પરિણામે બોધ બીજને યોગ્ય ભૂમિકા થાય છે અથવા પાત્રતા થાય છે, તૈયારી થઈ જાય છે, એને આત્માનો બોધ સુલભ થાય છે અથવા એને આત્માના બોધ આપનાર મળે તો એને એના સંસ્કાર દિલાઈ જાય છે, બીજ પડી જાય છે અંદર, એ અંકુર થઈને ફૂટશે. સંસ્કારનું બીજ પણ એક એવું છે કે એના અંકુરને કોઈ રોકી શકતું નથી. એ બીજના અંકુરને કોઈ રોકી શકતું નથી અને જેને અંકુર ફૂટ્યો એની મોક્ષ દશાને કોઈ રોકી શકતું નથી, પૂર્ણ સિદ્ધિને કોઈ રોકી શકતું નથી, એની પરમાનંદની પ્રાપ્તિને કોઈ રોકી શકતું નથી. તેના પરિણામમાં બોધ બીજની યોગ્ય ભૂમિકા થાય છે. જ્યારે ઉપરોક્ત જ્ઞાની પુરુષનો અત્યંત દુર્લભ એવો યોગ થવા છતાં જો જીવને ઓળખાણ પડતી નથી અને પોતાના પરમ હિતની પ્રતીતિ આવતી નથી, એટલે પરમ હિતનો આ પ્રસંગ અને અવસર છે એવી પ્રતીતિ આવતી નથી અથવા પરમ હિતનું આ સાક્ષાત કારણ મોજૂદ છે એવી પ્રતીતિ વિશ્વાસ આવતો નથી, તેથી તેનો જ્ઞાની પ્રત્યે દ્રઢ આશ્રય થતો નથી અથવા તે જીવ જ્ઞાનીને દ્રઢ આશ્રય પામતો નથી. એટલે એને જે એને દ્રઢ આશ્રય વર્તવો જોઈએ એ વર્તતો નથી. એનું કારણ કે એને ઓળખાણ પડી નથી ને ઓળખાણ પડી નથી ત્યાં એને પોતાનું પરમ હિત છે એની પ્રતીતિ આવી નથી. એટલે અત્યંત દુર્લભ એવો આ યોગ છે, એ યોગ પણ એને છૂટી જાય છે. ઉપરોક્ત જ્ઞાની પુરુષનો અત્યંત દુર્લભ એવો યોગ થવા છતાં જો આ જીવને ઓળખાણ પડતી નથી અને પોતાના પરમ હિતની પ્રતીતિ આવતી નથી તો સંયોગ રહે છે તો પણ તેને તેના પ્રત્યે જ્ઞાની પ્રત્યે દ્રઢ આશ્રય તે પામતો નથી, દ્રઢ આશ્રયને તે પ્રાપ્ત થતો નથી. આ સ્થિતિ થાય છે. એમ કે સાંભળું છું, હું તો માનું છું, હું ક્યાં નથી માનતો. તો માનવું ઉપર ઉપરથી એક વાત છે અને દ્રઢ આશ્રય થવો એ બીજી વાત છે. પરમ હિત તો એને દેખાય કે અહિયાં મારા જન્મ મરણ છૂટવાનું બરાબર અવસર આવી ગયો છે એવો એને વિશ્વાસ આવે, એને પ્રતીતિ આવે, એવું એને લાગે કે બરાબર આમ જ છે. આ પછી જીવ છે એના દ્રઢાશ્રયમાં ન વર્તે પ્રશ્ન રહેતો નથી, અને નહીતર એના દ્રઢાશ્રયમાં કેવી રીતે આવે? જ્યાં સુધી પોતાને પ્રતીતિ ન આવે ત્યાં સુધી ઓળખાણની પ્રતીતિ ન થાય ત્યાં સુધી એને દ્રઢાશ્રય કેવી રીતે વર્તે, કેવી રીતે થઈ શકે? દ્રઢાશ્રય પામતો નથી ત્યારે કદાચ ઉપદેશ વચનોની ધારણા થાય છે. જે ઉપદેશ વચનો છે એ સૂક્ષ્મ હોવાથી સમજાય છે, યાદ પણ રહે છે, એની ધારણા થાય છે. પરંતુ ધારણા થાય એ પર્યાપ્ત નથી, ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. ધારણાથી શું મળે? એને પરિણમન આવવું જોઈએ ઉપદેશનું, માત્ર ધારણા કાંઈ એને લાભ કરતી નથી. ધારણા તો થાય છે કદાચિત, પરંતુ દ્રઢ આશ્રય વિના ઉપદેશ પરિણમતો નથી, અને ઉપદેશ પરિણમતો નથી ત્યાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ, સ્વાનુભવની પ્રાપ્તિ, ધર્મની પ્રાપ્તિ થતી નથી. જોકે આ કાળમાં આવા મહાત્માઓનો યોગ અત્યંત દુર્લભ છે તેમાં સંશય નથી. કાળ એવો છે કે આ ધરાતલ ઉપર કોઈ એક સમ્યક દ્રષ્ટિ હોય, હૈયાત હોય, તો એ બહુ મોટી વાત સમજવા જેવી છે, નાની વાત નથી. એવો આ કાળ છે એટલે યોગ ઘણો દુર્લભ છે એમાં સંશય નથી. પરંતુ આત્માર્થી જીવોને એ ધર્માત્માનો યોગ મળવો તો દુર્લભ છે, પરંતુ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. કે ધર્માત્મા ન હોય ત્યારે સત્સમાગમ રહ્યા કરે, અરસ પરસનો સત્સંગ અને આ વિષયનો રસ જળવાવાનું જે નિમિત્ત એ બના કરે, એવા આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે એવો આ કાળ છે. એવા કાળમાં કદાચિત પૂર્વના મહાપુણ્યના ઉદયથી દુર્લભ એવા સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય તો પરમ હિત બુદ્ધિથી તેમાં પ્રવર્તવું જોઈએ. આ ફેરવીને જે વાત કહેવી છે, આ વાત કહેવી છે કે પરમ હિત બુદ્ધિથી એમાં પ્રવૃત્તિ થવી જોઈએ, પરમ હિત બુદ્ધિએ તેમાં પ્રવર્તવું જોઈએ, અને પ્રાપ્ત સત્સંગની જરા પણ કારણો ખાતર ઉપેક્ષા ન થાય, જરા પણ થોડા થોડા નાના મોટા કારણો ખાતર ઉપેક્ષા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ, અત્યંત સાવધાની રાખવી જોઈએ, એની કાળજી રાખવી જોઈએ કે નાના મોટા કારણોને લઈને હું ઉપેક્ષા તો નથી કરતો ને, એ બાબતમાં એની દરકાર હોવી જોઈએ, જાગૃતિ હોવી જોઈએ, એની તપાસ એને બરાબર રહેતી હોવી જોઈએ. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો અથવા સત્સંગ પ્રાપ્ત હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષા બોધ પરિણામ પામીને જીવનમાં ઉત્પન્ન થયેલ મિથ્યા આગ્રહ, કદા આગ્રહ આદિ દોષો છૂટી જાય, કે જેથી તે મુમુક્ષુના પરિચયમાં આવનાર બીજા જીવોને અવર્ણવાદ કરવાનો પ્રસંગ તો ન આવે, ઉલટું એમ થાય કે ખરેખર આ જીવને કોઈ મહાપુરુષ મળ્યા છે અને તેથી જ તે અત્યંત સરળતાથી વર્તી શકે છે. શું કહે છે કે સરળતા એટલી હદે આવી જવી જોઈએ કે જેને લઈને એને અનેક પ્રકારના કદાગ્રહ અથવા મિથ્યાગ્રહના દોષ છૂટી જાય. અનેક બાબતોની જે પકડ છે એ જીદને પકડ છે, અસરળતાને પ્રસિદ્ધ કરે છે. સરળતાનું પ્રકરણ પહેલા પ્રકરણમાં ચાલ્યું છે, ત્યાં આ વિષય થોડો લીધો છે. તો એ એટલું પ્રસિદ્ધ હોવું જોઈએ સરળપણું એનું, કે બીજા જીવોને પ્રસંગ પડે એમ લાગે કે ખરેખર જો આ જીવ આટલો બધો સરળ છે એનું કારણ શું છે. કોઈ પણ મહાપુરુષ કોઈ પણ સત્પુરુષનો એને સમાગમ થયેલો હોવો જોઈએ, અથવા જે કોઈ મહાપુરુષના એ સમાગમમાં રહે છે એના કારણે આટલી સરળતા આવી શકે. અને આ સરળતા એક આશ્ચર્યકારી વિષય છે. એમ બીજાને પણ અવર્ણવાદ કરવાનો તો પ્રસંગ ન આવે, એ દોષો એના છૂટી જાય, મિથ્યાગ્રહ અને કદાગ્રહ આદિ દોષો છૂટી જાય, કે જેથી તેને તેના પરિચયમાં આવનારને અવર્ણવાદ કરવાનો પ્રસંગ તો ન આવે, ઉલટું એમ થાય કે ખરેખર આ જીવને કોઈ મહાપુરુષ મળ્યા છે અને તેથી તે અત્યંત સરળતાથી વર્તી શકે છે. તેથી બીજાને પણ તે મહાપુરુષના સમાગમનું આશ્ચર્ય સહિત આકર્ષણ ઊભું થવાનું નિમિત્ત બને. આટલી તો એ છાપ ઊભી થઈ જાય એનામાં. કોઈ નક્કી આ સરળતા છે, લૌકિક જીવનમાં પણ સરળતા, પારમાર્થિક વિષયોમાં પણ સરળતા, મધ્યસ્થતા અને સરળતા કોઈ એવી ઊભી થાય કે બીજાને એમ થાય કે નક્કી કાંઈ છે કોઈ વાત બીજી રીતની, કાંઈ બીજા પ્રકારની આ વાત છે. જેના સત્સમાગમમાં છે એનો સમાગમ એક વખત કરવા જેવો તો ખરો, અને જો કાંઈક આટલો બધો ફેરફાર થઈ ગયો છે અથવા સામાન્ય રીતે જે ફેરફાર અપેક્ષિત ન હોય એવો અપેક્ષાની બહાર મળે કોઈ વાત, ત્યારે માણસ કોઈ વિચિક્ષણ માણસ હોય તો ચોંકી જાય છે. અરે આની નક્કી કોઈ સત્પુરુષ મળેલા છે, નહીતર આટલો બધો ફેરફાર હોઈ શકે નહીં. ફેરફાર થઈ જાય છે. મિથ્યાગ્રહ અને કદાગ્રહ એક એવી ચીજ છે, જીવ બધું છોડી શકે છે પણ પોતાનો આગ્રહ નથી છોડી શકતો. આ મોટી તકલીફવાળી વાત છે. એટલે બીજા જીવોને તો અવર્ણવાદ થાય, જો આગ્રહવાળા જીવો હોય તો, ત્યારે આ બધા શું આવા જ છે, સત્સંગ સત્સમાગમમાં જનાર શું બધા આવા જ છે એમ એને થાય. અને જો એને આગ્રહ ન હોય, કદાગ્રહ ન હોય અને સરળતાથી વાતને લેતો હોય, બધી બાબતમાં સરળતા જ અંગીકાર કરતો હોય, તો કોઈ માણસને આકર્ષણ થાય કે જેને કારણે એ સરળતા અંગીકાર કરે છે, કોઈ સત્પુરુષ એવા મળી ગયા છે એને કે જેથી આટલો મોટો ફેરફાર દેખાય છે, એને એ સત્પુરુષના સમાગમનું આકર્ષણ ઊભું થઈ જાય એવી પરિસ્થિતિ બને છે. એવું બન્યું છે શ્રીમદજીના વખતમાં. સંપ્રદાયના લોકો શ્રીમદજીનો અવર્ણવાદ કરે, એ સિવાય એ સંપ્રદાયમાંથી જુદા પડનારા ને પણ પરેશાન કરે, અનેક રીતે હેરાન કરે, પરેશાન કરે, તો આ સરળતાથી એની સાથે વર્તે. અને સરળતાથી વર્તે એ બાબતમાં પોતે શ્રીમદજી પોતે એમને માર્ગદર્શન આપે છે કે એ લોકોને ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાનો પ્રસંગ આવે અને તમારી સરળતા જોઈને એને એમ લાગવું જોઈએ કે નક્કી કોઈ મહાપુરુષ આને મળ્યા છે, એવું કંઈક એને લાગી જાય એવું તમે તમારા તરફથી તો એવું વર્તન રાખજો. તમારું એનું વર્તાવ, તમારું વલણ અને તમારું વર્તન તો એવું હોવું જોઈએ. એવી રીતે વાત કરી છે વિશેષ.